अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोये सब्वसाहुणम एसो पंच नमुकारो सब्वपावपनाशनो मंगलानंच सव्येसीम परमं हवै मंगलम। गई काले आपणे आपणो आत्मा कर्म केम बांधे छे એ કર્મની વાત બંધની વાત સમજાઈ હતી। કમ્મપેડી નામના ગ્રંથમાં સૌથી પહેલું બંધનકરણ આવે, આત્મા કર્મની સાથે જોડાય એનું નામ બંધ। એના ચાર ભેદ પાડ્યા, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ। નાનાવર્ણી દર્શનાવર્ણી એમ કર્મને બાંધવા એ પ્રકૃતિ બંધ। એ કર્મ આત્મા સાથે કેટલો કાળ રહેશે એમ કાળ નિયમન કરવું એ સ્થિતિ બંધ, અને એ કર્મ કેટલા જોરથી ઉદયમાં આવશે અને ફળ આપશે એની તરતમતાને નક્કી કરવી એ રસ બંધ, અને કર્મના પરમાણુઓ જીવ કેટલા ગ્રહણ કરે છે અણુઓ એનું માપ નક્કી કરવું એ પ્રદેશ બંધ। એમાં પ્રકૃતિ બંધ અને છેલ્લો પ્રદેશ બંધ બે યોગથી થાય છે, અને સ્થિતિ બંધ અને રસબંધ બે કસાયથી થાય છે। એટલે અગિયારમાં બારમાં તેરમાં ગૂંઠાણા વાળા મહાત્મા પુરુષોને યોગ છે પણ કસાય નથી, કારણ કે અગિયારમે ઉપસાંગ કસાય છે, બારમે ક્ષીણ કસાય છે, તેરમે કેવળ જ્ઞાની ભગવાન છે। એ ત્રણેય ગૂંઠાણા વાળા જીવને બંધ થાય ખરો કર્મનો, યોગ છે એટલે, પણ સ્થિતિ રસના બંધાય। એટલે પહેલા સમયે કર્મ બંધાય, બીજા સમયે ઉદયમાં આવે, ત્રીજા સમયે ભોગવીને આત્માની છૂટ પડી જાય। આ બધી વાત કાલે સમજાઈ હતી, આજે થોડી આગળ સંક્રમણ કરણ સમજાઈ છે। સંક્રમણ એટલે બદલો થવો, બાંધ્યું હોય બીજું કર્મ અને પાછળ પરિણામની ધારા બદલાઈ જાય, એટલે એ અશુભનું શુભ થઈ જાય અથવા શુભનું અશુભ થઈ જાય, આનું નામ સંક્રમ। સંક્રમ થવો એટલે સંક્રમ એટલે બદલો થવો। સાચા વિજ્ઞાન કર્મ સારા પરિણામથી બાંધ્યું હોય અને પછી ખરાબ પરિણામ આવે તો સાચા વિજ્ઞાન કર્મ અસાચા રૂપે રૂપાંતર થઈ જાય, આનું નામ સંક્રમ। અને જે વિજ્ઞ વળે આત્માની જે શક્તિ વડે આ બદલો થાય એ શક્તિનું નામ સંક્રમણ। બદલો થવો એ સંક્રમ કર્મનો, અને કર્મનો બદલો જે વીર્ય વડે થાય આત્માનું તે વીર્યનું નામ સંક્રમણ કરણ। આથી આ કરણ આવે વીર્યાત્મક આવે। આપણે કોઈને પણ અપશબ્દ બોલીએ, હેકો શબ્દ બોલીએ, મારામારી કરીએ, કસાયનો જે આવેશ એના કારણે જૂનું બાંધેલું પુણ્યકર્મ પાપમાં ટ્રાન્સફર થાય તો પુણ્યકર્મ પાપમાં ટ્રાન્સફર થયું એ સંક્રમ, અને જે વીર્ય વડે આ કામ થયું એ વીર્યનું નામ સંક્રમણ કર્મ। એમ આઠ કર્ણો સમજાવવામાં આવે છે, એમાંનું આ બીજું કર્મ। એમાં પ્રકૃતિ સંક્રમ, સ્થિતિ સંક્રમ, રસ સંક્રમ અને પ્રદેશ સંક્રમ, સાત પ્રકારનો સંક્રમ હોય છે। એમાં પ્રકૃતિ સંક્રમ એટલે મતિ જ્ઞાના વર્ણીય કર્મ આપણે બાંધ્યું હોય અને પછી પરિણામની ધારા જેમ બદલાય એમ મતિ જ્ઞાના વર્ણીય કર્મના દરેક શુદ્ધ જ્ઞાના વર્ણી રૂપે બનાવી દઈએ અથવા શુદ્ધ જ્ઞાના વર્ણી રૂપે બાંધેલું કર્મ મતિ જ્ઞાના વર્ણી રૂપે રૂપાંતર કરીએ, આનું નામ સંક્રમ। એમાં પાંચે જ્ઞાના વર્ણીનો પાંચેમાં સંક્રમ થાય, મતિ જ્ઞાનાવણીનો બાંધેલ દરેક પાંચે જ્ઞાનાવણી રૂપે પલટાઈ શકાય, અને શુદ્ધ જ્ઞાનાવણી રૂપે બાંધેલું કર્મ પણ મતિ અવધિ મનોભરો જ્ઞાનાવણી રૂપે જીવ પલટાઈ શકે। પાંચનો સંક્રમ ને પાંચે માં થાય, આનું નામ સંક્રમણ કરણ। એટલું એ સાચા વિધિ રૂપે બાંધેલું કર્મ હોય એ પછી પરિણામ ધારા બદલાઈ જાય તો અસાચા વિધિ રૂપે પણ બને અને અસાચા વિનય બાંધેલો કર્મ સાચા વિનય રૂપે પણ બની જાય. એ ઘણા પુણ્ય કર્મ બાંધ્યા હોય અને પાછળ જો પશ્ચાતાપ થાય કે ખરાબ પરિણામ આવે તો પુણ્ય કર્મ બધા બાંધેલા પાપ કર્મ રૂપે પણ થઈ જાય. અને પાપ કર્મ બાંધ્યા હોય અને પાછળ જો પસ્તાવો થાય, પાપ કરી એની અવહેલના જીવ કરે નિંદા ટીકા, તો એ પાપ કર્મ પુણ્ય રૂપે પણ રૂપાંતર થાય. એને કહેવાય સંક્રમણ. એના આઠ ભેદ છે: જ્ઞાનાવળી નું સંક્રમ, રસનાવળી નો સંક્રમ, વેદની નો સંક્રમ. એમ આઠે કર્મનો મૂળ કર્મનો સંક્રમ ના થાય. જ્ઞાનાવણી દર્શનાવણી રૂપે ના બને, દર્શનાવણી કર્મ વિધિ રૂપે ના બને. પણ મતિ જ્ઞાનાવરણી બાંધ્યું હોય એ શુદ્ધ જ્ઞાનાવરણી અવધિ જ્ઞાનાવરણી રૂપે થઈ જાય.
જે દ્રવ્ય કર્મ જે પડેલા છે એ દ્રવ્ય કર્મ ની અંદર ફેરફાર થઈ શકે.
ઘાતી કર્મ હોય એમાં સંક્રમણ થાય?
હા થાય, અઘાતીમાં થાય. ઘાતી નો અઘાતીમાં ના થાય. એમાં ના જાય.
દ્રવ્ય કર્મ નો અર્થ કેવાય? જ્ઞાનાવળી ની અંદર ફેરફાર થઈ શકે, દર્શનાવળી ની અંદર ફેરફાર થઈ શકે, વેદની ની અંદર ફેરફાર થઈ શકે.
મતિ જ્ઞાનાવરણીય કર્મ છે એ શુદ્ધ જ્ઞાનાવરણી, અવધિ જ્ઞાનાવરણી, મનપ્ર જ્ઞાનાવરણી ને કેવળ જ્ઞાનાવરણી રૂપે થઈ શકે, પણ દર્શનાવણી રૂપે ના થાય. અને દર્શનાવણીય કર્મ છે એ ચક્ષુ દર્શનાવરણીય કર્મ અચક્ષુ દર્શાવણી રૂપે થાય, અવધિ દર્શાવણી રૂપે થાય, પણ મતિ જ્ઞાનાવણી રૂપે ના થાય. મૂળ કર્મનો સંક્રમ ના થાય. પેટા કર્મનો એક બાંધેલું કર્મ પાછળ જેમ જેમ પરિણામની ધારા જીવની બદલાય એમ શુભનું અશુભમય થાય. સાચા વિધિ બાંધી હોય એ અસાચા વિધિ રૂપે પણ થઈ જાય અને અસાચા વિધિ બાંધી હોય એ સાચા વિધિ રૂપે પણ થઈ જાય, પણ વેદનીય કર્મ મોહનીય કર્મ રૂપે ના થાય. બધામાં સંગમ થાય. હા, એમાં બીજા ના જાય. હવે એક મિનિટ. હવે મોહનીય કર્મ માં જે દર્શન મોહનીય છે, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સમ્યક્ત્વ મોહની, તો મિથ્યાત્વ મોહની નો મિશ્ર મોહની સમ્યક્ત્વ મોહની માં સંક્રમ થાય, સમ્યક્ત્વ મોહની મિશ્ર મોહની નો મિથ્યાત્વ મોહની માં સંક્રમ થાય, પણ અનંતાનું બંધિયાજી કસાયમાં ના થાય. દર્શન મોહની નો ચૈત્ર મુનિ માં ના થાય, ચૈત્ર મુનિ કર્મ નો દર્શન મુનિ માં ના થાય.
બે
કર્મ છે મોહનીય, પણ મોહની ના ભેદ હોવા છતાં બે પ્રધાન કર્મ છે મુખ્ય. એટલે દર્શન મુનિ ચૈત્ર મુનિ માં ના જાય, ચૈત્ર મુનિ દર્શન મુનિ માં ના જાય. એવી રીતે ચાર આયુષ્ય કર્મ છે એમાં જે આયુષ્ય કર્મ બાંધ્યું હોય એ આયુષ્ય નો બીજા આયુષ્યમાં સંક્રમ ના થાય. જેમ તમે આવતા ભણો દેવ આયુષ્ય બાંધ્યું હોય અને પછી પરિણામની ધારા બદલાઈ જાય તો દેવ આયુષ્ય નરક આયુષ્ય રૂપે ના થાય, કે નરક આયુષ્ય દેવ આયુષ્ય રૂપે ના થાય.
હા,
આટલા બધા અપવાદો છે આ બધા. જેમ તો તમે શું કહી શકો?
બરાબર. ઘાતી કર્મમાં સંક્રમણ ન થાય, અઘાતીમાં
થાય. નહીં, ઘાતી કર્મમાં થાય, અઘાતી કર્મમાં થાય, પણ પોતાનામાં થાય. ઘાતી કર્મની પ્રકૃતિ જે મતિ જ્ઞાનાવણી છે તો શુદ્ધ જ્ઞાનાવણીમાં જાય, અવધિ જ્ઞાનાવણીમાં જાય, પણ વેદની કર્મમાં ના જાય. અને વેદની કર્મની સાચા છે એ અસાચામાં જાય, અસાચા સાચામાં જાય, પણ વેદનીય કર્મ જે છે એ જ્ઞાનાવણીમાં ના જાય. સમજો? હવે આમ હોવા છતાં ચાર આયુષ્ય કર્મ જે છે એનો માઓમાં એ પણ સંક્રમ એનો ના થાય. આવતા ભણું તમે દેવાયુષ્ય બાંધ્યું હોય અને પછી પરિણામ ખરાબ થઈ જાય તો એ દેવાયુષ્ય નરક આયુષ્ય રૂપે ના બને. અને નરકનું આયુષ્ય બાંધ્યું હોય અને પછી પરિણામની ધારા બહુ સારી થઈ જાય તો એ નરક આયુષ્ય દેવાયુષ્ય રૂપે ના થાય. બોલું ફરીથી. આયુષ્ય કર્મમાં સંક્રમ થતો નથી. મૂળ કર્મનો એક કર્મનો બીજા કર્મમાં સંક્રમ થતો નથી. ઉત્તર કર્મમાં સંક્રમ થાય છે. બોલો.
સાતમી
નરકે જાય એવા પરિણામ હતા. સાતમી નરક નું આયુષ્ય બાંધ્યું નથી, અને આયુષ્ય બાંધ્યું કહીએ ને તો પણ એ અચ્છે રૂક્યા, ન બનવાનો ભાવ બન્યો. બાકી થાય ની રાજમાર્ગ
જવું જ પડે.
એ રાજમાર્ગ નથી.
હા,
આવું થાય છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે આ જીવ પ્રકૃતિનો જેમ સંક્રમ કરે એમ સ્થિતિનો પણ સંક્રમ થાય. સ્થિતિનો સંક્રમ એટલે શું? એક કર્મ ધારો કે 10 કોડાકોડી શાકરૂપનું બાંધ્યું હોય અને બીજું 70 કોડાકોડીનું બાંધો, તો 10 કોડાકોડી વાળું કર્મ 70 કોડાકોડી વાળામાં ભરીને 70 કોડાકોડી વાળું પણ થઈ જાય. જવા પરિણામ. અને 70 કોડાકોડી વાળું કર્મ બાંધ્યું હોય અને એની પછી પરિણામ સારા થાય, અને 10 કોડાકોડી વાળું કર્મ બાંધો, તો 70 કોડાકોડી વાળું કર્મ 10 કોડાકોડી સાકરૂપમ થઈને 10 કોડાકોડી વાળામાં મિક્સ થઈ જાય. જેમ તમે કોઈ વસ્તુ બનાવો, દૂધપાક પૂરી બનાવો, તો દૂધપાકમાં જે નાખો દૂધમાં એ લઘુ દૂધની સાથે મિક્સ થઈ જાય. ખરાયો? જુદું ના રહે. એમ એક કર્મ બીજા કર્મ ભરી જાય, પણ મૂળ કર્મ ના ભરે. નાનાવણી દર્શાવણીમાં ના ભરે, પણ દર્શાવણીનું ચક્ષુ દર્શાવણી કર્મ બાંધ્યું હોય અને પછી અચક્ષુ દર્શાવણી કર્મ બાંધીએ, તો ચક્ષુ દર્શાવણીના કેટલાક દલીલ અચક્ષુ રૂપે પરિણામ પામી જાય. આવો પલટો જીવમાં થાય છે, એને કહેવાય સંક્રમણકરણ. એવી સ્થિતિ પણ પહેલા બાંધી હોય અંતર્મૃતની, અને પછી પરિણામ ખરાબ આવે અને કોડાકોડીનું કરી નાખીએ, તો એ સ્થિતિ સંક્રમ કહેવાય. અને કોડાકોડીનું બાંધેલું હોય અને પછી સારા પરિણામ આવે એટલે એને તોડીને અંત કોડાકોડી કરીએ કે અંતર્મૂળનું કરીએ નાનું, એ સ્થિતિનો સંક્રમ થયો. જે લાંબી સ્થિતિ બાંધી હતી એને ટૂંકાવી નાખી, એ સ્થિતિનો પલટો કર્યો. ભાવ ઉપર છે ને. આપણે કોઈ બી માણસ આપણી આપણને સ્પર્શ કરે, એક મિત્ર રૂપે સ્પર્શ કરે અને એક દુશ્મન રૂપે સ્પર્શ કરે, એક ભોગ બુદ્ધિ થી સ્પર્શ કરે ને સ્નેહ બુદ્ધિ થી સ્પર્શ કરે, કેટલો ફરક પડે?
એના
જેવા છે
પરિણામ. જે તમે આપણે પ્રકૃતિ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને રસ બંધ, એ જે ચાર પ્રકૃતિ બંધ માંથી દ્રવ્ય કર્મ બને છે, તો એ દ્રવ્ય કર્મ એ કે છે કે જયારે એ બને ત્યારે એ આખે આત્મા વેચાઈ જાય છે. આ આપણે એવો નિયમ આપણે
છે.
તો એ જયારે આપણે અહીંયા આપણે જે સંક્રમણના પાપના પરિણામ હોય ને એની જગ્યાએ આપણે પાપના પરિણામ આપણે શુભ પરિણામ કે સારા પરિણામમાં આપણે લઈ જવાનો પ્રયત્ન કરીએ, પુરસાદ કરીએ, તો એ જે પુરસાદ જે કરીએ એ પરિણામો આખ્યાતમાં ફરે કે અમુકમાં જ ફરે?
ના, જેવા પરિણામ ફરે એવા આખે કર્મમાં ફેરફાર થાય, એક આયુષ્ય કર્મમાં ફેરફાર ના થાય. સાત કર્મમાં ફેરફાર થાય, આયુષ કર્મમાં ના થાય.
જેવા પરિણામ આપણે બદલાય એવા,
એવું કર્મ બદલાય. જેમ ધારો કે આપણે કોઈને એક વાર મારા મારીથી ખૂબ ગુસ્સાથી માર્યા, તો અસાધ્ય વિધિ કર્મ બાંધ્યું. આ 1.5 કલાક પછી સમજણાવી કે આપણે ખોટું કામ કર્યું, અને આપણે એની પસ્તાવો કરીએ, એની પાસે માફી માંગીએ અને એનો ઉપકાર માની, તેણે આટલો મારો માર સહન કર્યો, કઈ બોલ્યો નહીં, એ બધો હું તારો ઉપકાર માની ક્ષમા માંગુ, એટલે પરિણામ કોમળ થાય. બોલો, પરિણામ
કોમળ
થાય. તો એ અસાધ્ય વિધિ રૂપે બાંધેલું કર્મ સાચા વિધિ રૂપે પણ થઈ જાય. પરિણામની ધારા જેમ બદલાય, બોલો, એમ અંદર જીવ કર્મોનો ફેરફાર કરે.
આવી રીતે પાપી જીવો મોક્ષે જાય.
પાપી જીવો પણ પાપ કર્યા પછી પાપનો પસ્તાવો કરે અને વારંવાર પાપની હૃદયથી નિંદા કરે, તો એનું પાપ ભોગ્યા વગર પણ ધોઈ જાય, એટલે કે નાશ પામી જાય અને જીવ ઉપરની શ્રેણીમાં ચડી જાય. આ હરિબલ મચ્છી ને બધા જીવો તમે જુઓ તો મચ્છી મારા હતા, એટલે બીજાને ઘણો ત્રાસ આપતા, મચ્છીઓને કાપતા હતા. સમજો, આવા ક્રૂર કર્મ કરનારા જીવો પણ મુનિ મહાત્માઓના ઉપદેશથી અથવા તો એની ભવિતવ્યતા પાકવાથી મારામાં આવે અને કરેલી ભૂલોની વારંવાર ક્ષમા માંગે, જે જીવોની હિંસા કરી છે એનો વારંવાર પસ્તાવો કરે, તો એના પણ બાંધેલા કર્મ તીવ્ર હોય એમ મન થઈ જાય, એમ કર્મ તૂટી શકે અને એ જીવ કર્મ તોડીને મુક્તિ જઈ શકે. સગળા જીવો અને ઓછા કર્મ કરનારા જીવો પણ પરિણામી ધારામાં બહુ ક્રૂર હોય તો નીચે જતા રે. હવે આમ સૈનિક મહારાજે જુઓ તો ભગવાનના શિષ્ય જેવા ગણાય, મહાવીર પ્રભુના. એટલે જીવ ઘણો ઊંચો હતો, પણ જે હરણીનો શિકાર કરતા હતા, જે પેલા
પૂર્વના સંસ્કાર
એવા સંસ્કાર હતા, એ સંસ્કારના કારણે જયારે જયારે એ શિકાર કરીને આવે ત્યારે શિકારની પ્રશંસા કરતા હતા કે મેં કેવું હરણીય બચ્ચાને માર્યું. એમ પોતાના કરેલા પાપની પોતે પ્રશંસા કરતા હતા, એટલે એમ નરક મારી છે બંધાણું. ખેડાયો આયુષ્ય કર્મમાં ફેરફાર નથી થતો, બીજા સાત કર્મોમાં આવો ફેરફાર થાય છે. એટલે હરણોનો શિકાર કર્યો, પ્રશંસા કરી, નરકનો આયુષ્ય બાંધ્યું, ત્યારબાદ ભગવાન મહાવીર પ્રભુ મળ્યા, એમના ધર્મ આંબળીને ક્ષાયી સમ્યક્ત્વ પામ્યા, પાપોનો પસ્તાવો પણ ઘણો કર્યો, તો પણ એમની નરક તૂટી નહીં. તીર્થંકર નામકરણ બાંધ્યું તો આયુષ્ય ન તૂટ્યું, કેમ કે બાંધેલા આયુષ્યમાં ફેરફાર થતો નથી. ખેલાયો પાપે ઘણું કર્યું, પછી સારા પરિણામે ઘણા આવ્યા, તીર્થંકર પણ પ્રાપ્ત કર્યું, પણ આયુષ્ય કર્મ જે છે એ નાનું મોટું પછી થતું નથી. એમાં મનુષ્ય આયુષ્ય ત્રીજ આયુષ્ય હજુ થાય છે, તો એ મનુષ્યના ભાવમાં ગયા પછી. ફરી બોલો, મનુષ્યનું આયુષ્ય અને ત્રીજનું આયુષ્ય, આ બે આયુષ્ય મોટું બાંધ્યું હોય તો નાનું થાય છે, જેને અપવર્તનીય આયુષ્ય કહેવાય. શું કહેવાય? આ બે જ આયુષ્યમાં મોટાનું નાનું થાય, નાનાનું મોટું ના થાય.
ઉદાહરણ,
જેમ આપણે જે નિરોગી હોઈએ તો સામાન્ય 80 વર્ષ જીવવાના હોઈએ, છતાં 25 વર્ષની ઉંમર થાય અને કોઈ ઝેર પીએ, કોઈ અગ્નિદાહ કરે પોતાના શરીર ઉપર, કે જંપાપાત કરે, તો એવા કારણે એનું આયુષ્ય 100 વર્ષનું 25 વર્ષનું પણ થઈ જાય અને જલ્દી મરી પણ જાય. આ સોપક્રમ કહેવાય, ઉપક્રમ વાળું. આવા નિમિત્તો આવે એટલે એનું લાંબુ આયુષ્ય ટૂંકું થઈ જાય. લાંબુ ટૂંકું થયું એને કહેવાય અપવર્તન. શું કહેવાય? અપવર્તન. અને એમાં આ નિમિત્ત મળ્યું, આગ લાગી, ઝાડું પડી પડ્યા, એ ઉપક્રમ કહેવાય. એમ લાંબુ આયુષ્ય જીવ ટૂંકું કરી શકે, પણ ટૂંકું આયુષ્ય લાંબુ ના કરી શકે. ઉદ્વર્તના ન થાય, અપવર્ત ના થાય. ફરી
બોલું,
એટલે અપવર્ત ના થાય, ઉદ્વર્તના ના થાય. તે મનુષ્ય આયુષ
25 વર્ષ 80 વર્ષ,
હા, તે મનુષ્ય આયુષ ને 3-4 બે માં જ થાય. દેવ નરક માં એ બી ના થાય. અહીંથી મરી જીવ દેવ માં થાય, 10,000 વર્ષના આયુષ્યમાં ગયો અને ત્યાં કિર્બીશીક દેવ હોય, એને બધું ઢોલ વગાડવું પડે, હલકું કામ કરવું પડે, એટલે આપઘાત કરવા જાય ને, તો એનું આયુષ્ય તૂટે નહીં.
દાદાથી બને, ઘોડા બને, હાથી બને,
એમનામાં બી હોય. અહીંથી ધારો કે તપ જપ કર્યો હોય, જે દેવ ભાવ પામે, પણ તપ જપ કરીને પોતાની પ્રશંસા કરી હોય, બીજાની નિંદા કરી હોય, ઈર્ષ્યા કરી હોય, એ મોહના ભાવ સેવ્યા હોય, તો હલકા દેવમાં જાય. આ હલકા દેવ લે કિલબી સિદ્ધિઓ, પણ એનું આયુષ્ય ઓછું ના કરી શકે. નરકમાં આટલી વેદના છે અને પાલેથી લોકો એને પીડા આપે છે દેવો, તો બોલો 33 આગ્રોપમ ના આયુષ્યમાંથી 32 આગ્રોપમ ના કરી શકે. એટલે આપણે મનુષ્યમાં કરી શકીએ. આજે ઈચ્છા થઈ કે આપણે નથી જીવવું, તો મારે ઝેર પીએ કે ઝાડ ઉપરથી જંપાપાત કરે કે આગમાં બળી મરે, તો આયુષ્ય ઠૂંકું કરી શકે. પણ લાબુ ના કરી શકે. નહીં સમજો, મનુષ્ય આયુષ ને તીની જઈશ, બેમાં જ ઘટાડો કરી શકાય. તે પણ ઉદયમાં આવ્યા પછી ઘટાડો થાય. એમને નહીં, જેમ તમે અત્યારે મનુષ્ય છો અને આવતા ભવનું ત્રીજું આયુષ બાંધ્યું છે. નાની મળ્યા સાહેબ મની ક્યાં જવાનો કે તું ત્રીજમાં જવાનો, સારું ત્રીજનું 500 વર્ષનું ત્યાં આયુષ બાંધ્યું છે. હવે તમને એ થયું કે આપણે ત્રીજમાં 500 વર્ષનું બાંધી 200 કરી નાખીએ કે 500 વર્ષનું આયુષ્ય 100 વર્ષનું કરી નાખીએ, તો અહીંયા જીવો જુદા સુધી ના થાય. અહીંથી મરીને ત્રીજમાં જાઓ, ત્રીજનું આયુષ્ય શરૂ થાય. બોલો, અહીં 500 વર્ષનું હોય એ વખતે તમે 200 વર્ષનું કરવું હોય તો થઈ શકે.
બુદ્ધિ આવે
આવે ને, કોપર આવું બને,
કોપર બને
બને આવું.
એટલે એમ એ બે ગતિ ની અંદર બની શકે.
બસ જેમ ત્રીજના ભાવમાં ગયા, અંદર વિભંગ જ્ઞાન થયું, એટલે અવધિ જ્ઞાન આપણે કહીએ ને, થાય. અને એને પોતાનો પત્ની કે પરિવાર દેખાણો પાછલા ભાવનો, એના ઉપરના સ્નેહના કારણે એને મરીને મળવાનું મન થયું, એ મરવાનું કામ કરી શકે, આપઘાત કરી શકે. જેમ આપણે આપઘાત કરીએ એમ નહીં સમજો, એ 500 વર્ષનું 200 વર્ષનું કરી શકે. પણ કોણ કરી શકે? ત્રિંચો નો મનુષ્યો. દેવનારકીમાં આવું ના થાય. આ બધો સંક્રમ કહેવાય. એમાં લાંબુ આયુષ્ય ટૂંકું કરે એને અપવર્તન આ કહેવાય. આપણે જ્ઞાનાવળી કર્મ બહુ ચીકણું બાંધ્યું હોય, તીવ્ર રસવાળું, અને જ્ઞાનની ભક્તિ કરીએ, જ્ઞાનની સેવા કરીએ, જ્ઞાનીની સેવા કરીએ, જ્ઞાનના સાધનોને બહુ પગે લાગીએ, પ્રભાવના કરીએ, કોઈને સહાયક થઈએ, આવા સારા કાર્યો કરીએ, અને ભૂતકાળમાં કરેલા પાપોની વારંવાર પસ્તાવો કરીએ, તો જ્ઞાનાવરણીય કર્મ જે તીવ્ર રસવાળું બાંધ્યું હોય એ મંદ રસવાળું જીવ કરી શકે. એને કે અપવર્તના, એ ઘટાડો. 500 વર્ષનું બાંધ્યું 200 વર્ષનું જીવ કરી શકે, 200 વર્ષનું બાંધ્યું 50 વર્ષનું કરી શકે, એ ઘટાડો. અને આપણો છોકરો ભણતો ના હોય એટલે આપણે એના ઉપર ગુસ્સે થયા, અથવા તો એ ઘરનું કામ ના કરતો હોય એટલે ભણે જે ન ગમતું હોય એ ગુસ્સામાં આવીને ચોપડીઓ બાળી નાખીએ, ભણતો જઈને પછી વિક્ષેપ કરીએ, કોલાહલ કરીએ, બોલાચાલી કરીએ, આવું બધું, અને ચોપડીઓને પછાડીએ, વખોડીએ, તો જીવ મંદ જ્ઞાનાવરણી હોય મને તીવ્ર કરી શકે. જ્ઞાનની આસાધના કરો તો મંદ બાંધ્યું હોય તો તીવ્ર થઈ જાય. અને જ્ઞાનની સેવા ભક્તિ કરીએ તો તીવ્ર પહેલા બાંધેલું હોય એ મંદ થઈ શકે. તો તીવ્ર કર્મને મંદ કરવું એ અપવર્તના. બોલો, ઘટાડો. અને મંદ બાંધ્યું હોય એને તીવ્ર કરીએ એ ઉદ્વર્તના, વધારો કરો. ધારો કે આપણે કોઈ એક વસ્તુની હિંસા કરી, હત્યા કરી, એ પાપ તો કરી. એવામાં કોઈએ કીધું કે ભાઈ આને શુકરા મારે છે, એટલે પોતાની જે અંદર વેર હોય એ વેર બોલે કે એને આવું કર્યું, આમ કર્યું, તેમ સારું મારવા લાયક જ હતો. અને આવેશથી પોતે કરેલી હિંસાની પ્રશંસા કરે, પોતે કરેલી હિંસાને વખાણે. તો હિંસાથી બાંધેલું કર્મ વધારે ચીકણું થાય એ ઉદ્વર્તના કહેવાય. અને કોઈ જીવ વળી જાય, ઘડી મારી ભૂલ થઈ ગઈ, મેં કાંઈ એને માર્યો, બિચારો એ જીવ કર્મને વસ્તુ એને ખોટું કામ કર્યું તો મારે મારવાની શું જરૂર, હું મરું એટલે કઈ એ જીવ કર્મથી પાછો નથી આવી જવાનો, એમ કહીને પોતે કરેલી હિંસાનો પસ્તાવો થાય, પોતે કરેલી હિંસાનો દુઃખ થાય, અને માફી માગે, પ્રાયશ્ચિત કરે, ગુરુઓ પાસે એનું ભૂલ કબૂલ કરે અને બળાપો કરે, તો તીવ્ર બાંધેલું કર્મ હરવું પણ કરે. તો તીવ્ર બાંધેલું કર્મ મંદ પણ જીવ કરે એનું નામ અપવર્તના. સમજાય છે આ વાત? સ્થિતિ અને રસ ઓછા બાંધ્યા હોય ને વધારે એ ઉદ્વર્તના, અને સ્થિતિ અને રસ વધારે બાંધ્યા હોય એને ઘટાડે એ નામ અપવર્તના. તો જીભ પહેલા ગુંઠાણે દી, ચોથે જાય, પાંચમે જાય, છઠ્ઠે જાય, ઉપરના ગુંઠાણામાં ચડે, એમ અપવર્તના વધારે થાય,
અપવર્તના વધારે થાય,
ઉદ્વર્તના ઓછી થાય.
બરાબર છે.
અને ઉપરના ગુંઠાણેથી નીચેના ગુંઠાણામાં આવે
અગિયારમાંથી પડે ત્યારે
ઉદ્વર્તના વધારે થાય,
એમ બરાબર.
અને અપવર્તના ઓછી થાય.
હમણાં જ એવું સાચું હોય છે,
આપણે
પ્રગતિ કરવી હોય
કે જીવ ઉપરના ગુંઠાણામાં જેમ જેમ ચડે તેમ તેમ એના પરિણામની ધારા સારી કહેવાય ને, એટલે ઉદ્વર્તના ન કરે, અપવર્તના કરે.
આ બધું પશ્ચાતાપ થાય,
પશ્ચાતાપ, પ્રાયશ્ચિત, ગુરુની પાસે પોતે કેટલાક પાપથી રડવું, એને માફી માંગવી, એને ધોવા માટેનો કોઈક દંડ સ્વીકારવો કે સાહેબ મને કંઈક એવો દંડ આપો, મેં આ કરેલું પાપ રોજ મને આંખ આમ યાદ રહે અને વારંવાર હું એની ક્ષમા માંગુ, આમ બલાપો કરું, એવા એવા કુણા પરિણામ આવે, કુણા તો જીવ તીવ્ર કર્મને મંદ કરે, અપવર્તન. અને કર્મ કર્યા પછી કદાચ આપણે કોઈ ઠપકો આપે તો ભૂલ કબૂલ કરવાને બદલે પ્રશંસા કરીએ કે મેં બરાબર કર્યું, સાહેબ છોકરો આવો જ હતો, એને મારું તો ઠેકાણ થાય એમ હતો, એટલે મેં મારી બરાબર જ કર્યું છે. ઘરમાં નીકળે તો સાપ હોય અને આપણે એને મારીએ અને કોઈ કે આવું શું કેમ જીવ હિંસા કરો છો, તો સારો ડંખો મારે છે, મારવા જેવો જ છે એમ કરીને એને વખાણીએ તો આ જીવ ઉદ્વત ના કરે છે. આ પ્રમાણે જીવ ઉદ્વર્તના અને અપવર્તના બંને કાર્યો કરી શકે છે. પરિણામની ધારા જેમ જેમ બદલાય એમ આ જીવ આ કાર્ય કરે છે. ઉદ્વર્તના એટલે વધારો,
ઉદ્વર્તના એટલે મનમાંથી તીવ્ર થઈ શકે,
હા એ વધારો,
એટલે પુણ્યમાંથી પાપ થઈ શકે,
પુણ્યમાંથી પાપ નહીં,
પાપમાંથી
એમ નહીં, પુણ્યકર્મ,
પુણ્યકર્મ
જે તમે મંદ બાંધ્યું હોય,
મંદ બાંધ્યું
એ જોરમાં લાવવું,
જોરમાં લાવે,
તીવ્ર કરવું,
તીવ્ર કરવું.
એવી રીતે પાપ કર્મ પણ મંદ બાંધ્યું હોય એને તીવ્ર કરવું,
એને તીવ્ર.
જેમ ધારો કોઈક પગ નીચે જીવ મરી ગયો, ચગદઈ ગયો, હિંસા તો કરી એટલે પાપ તો બાંધ્યું, અને પાછી પ્રશંસા કરીએ કે સારો બહુ કરડતો તો દબાઈ દઈને મારી નાખીએ, સારું કર્યું, બહુ ચાંપલો થયો તો વારે વારે આમ આગો ગયો તો પાછો જ આવતો હતો, એમ કહીને બીજું મારી એની પ્રશંસા કરીએ,
એટલે
એ ઉદ્વર્તના, એ પાપની ઉદ્વર્તના, એમ ખ્યાલ, એમ સારું કામ કર્યું હોય એની પ્રશંસા કરીએ, એની અનુમોદના કરીએ, તો એ સારા કામથી અપવર્તના કરી કર્મોની અને પ્રશંસા કરી કર્મને વધારે ઘટાડ્યું, એટલે પુણ્યની પણ
પ્રશંસા કરીએ ખરાબ નહીં,
ખરાબ જ એટલે ઉદ્વર્તન કીધું
ને, પુણ્યમાં અપવર્તના થયું,
પુણ્ય કર્મ સારું કામ કર્યું બોલો એટલે પુણ્ય બાંધ્યું, અને બીજી સારા કામની નિંદા કરીએ, ક્યાં મહારાજ આવ્યા મારે ઘોરાવું પડ્યું, કોઈ આપણે ઘેર આવ્યું આપણે એને 200-500 દાનમાં આપ્યા એટલે સારું કામ કર્યું ને, પછી ગયા, ફરી હારો ક્યાં રોજ આવીને ઉભા રહે છે, 200-500 રોજ આપવા પડે છે, મારે હવે બારણા બંધ જ રાખવા, ગમે આવે ખોલવું જ નહીં, એટલે પુણ્યની નિંદા કરી,
નિંદા
એનાથી પેલું બાંધેલું પુણ્ય મંદ થઈ જાય, અપવર્ણા એના અપવર્ણા નહીં બનવું. અને પાપ બાંધ્યું હોય અને એની જો આપણે નિંદા કરીએ કે મારાથી ક્યાં ભૂલ થઈ ગઈ, હવે બહુ ધ્યાન રાખીને કરીશ, ખરેખર આ જીવને મેં બહુ દુઃખ પહોંચાડ્યું, મારું શું થશે એમ કહીને પાપની નિંદા કરીએ તો પાપ ચીકણું બાંધ્યું એ મંદ થાય, અપવર્તના. એટલે જીવ ઉદ્વર્તના પણ કરી શકે, અપવર્તના પણ કરી શકે, બધું છે પરિણામ ની ધારા ઉપર જ આધાર.
આ સંક્રમણ છે પંડિતજી, એ જીવની પ્રગતિ માટે જો જીવ સમજે તો
ઘણું કામ નું છે,
ઘણું કામ. કારણ કે દ્રઢ પ્રહારી છે,
આમાંથી જ કર્યા છે,
આવાથી જ આ કારણે કર્યા છે.
કામ ઘણા ખરાબ કર્યા હતા,
કામ ઘણા ખરાબ કર્યા
હતા, પણ પાછળ પસ્તાવો જોરદાર કર્યો.
એટલે અપવર્તના,
હા, એટલે કર્મ તોડી નાખ્યા ભોગ્યા વગર. એવી જે કામ ખરાબ કરીને, બોલો,
કામ ખરાબ કરીને
પ્રશંસા કરીએ. જેમ ધારો કે તમે કોઈને બહાદુરથી મારી નાખ્યો અને પાછું કોઈ હું અથવા તો જાણે પહોંચી ગયો, તમારા કોઈ થોડી તાકાત છે. બહુ દોડાયો થયો હતો એમ કહીને આપડે આપડા સુરત ને વખાણીએ,
એટલે
આ જીવ પરિણામ ની ધારા ઉપર બધું આધાર છે.
બધું પરિણામ ની ધારા ઉપર
આપડી આમ એક છોકરા એ ભૂલ કરી અને કે બા હું ભૂલી ગયો, હવે હું નહીં કરું, મને માફી આપ. કોમળતા બતાવે તો તમે એને જતો કરવાનો છો. એ કર્મ એનું હળવું થયું અને એ ભૂલ કરી તમે ઠપકો આવ્યો, એ તમારું અપમાન કર્યું અને વધારે બોલવા ગયા, તમને મારામારી કરી તો તમને ગુસ્સો આવવાનો જ છે, એટલે માર પડવાનો જ છે. એ ઉદ્વટ ના કરી કહેવાય, નહી બેસી વાત.
ભૂલ સ્થાનકની પણ ઉપર ચડશે એ બધી આના ઉપર જ,
અપોર ના ઉપર જ આધાર,
અપર ના ઉપર જ આધાર, ઉપર પડે તો ઉદ્વર્ત.
એટલે જો તમને ખ્યાલ હોય તો જયારે જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધેલું હતું,
બરાબર,
એનું મિશ્ર મોની સમ્યક્ત્વ મોની બનાવે,
બરાબર છે.
એ જા સંક્રમણ થયો ને, એના દરેકમાં જે તીવ્ર શક્તિ હતી એ ઓછી કરી નાખી, મિથ્યા ભાવ લાવવાની, મિથ્યા ભાવ લાવવાની શક્તિ એમાં બાંધેલી હતી. એટલે એનું નામ હતું મિથ્યા તો મોની,
બરાબર.
પરિણામ ની ધારા સમ્યક્ત્વ વાળી બની એટલે એમાં મિથ્યા ભાવ લાવવાની શક્તિ હતી એને હણી નાખી અને સમ્યક ભાવ લાવવાની શક્તિ રૂપે એને રૂપાંતર કર્યું.
એટલે જ્યાં ખરાબ રસ્તે હતો એને જગ્યા સીધા રસ્તે નીકળો.
એટલે મિથ્યા તો મોની ને સમ્યક તો મોની રૂપે બનાવે એનો અર્થ એ છે કે એમાં રસ નો ઘટાડો કરે,
બરાબર.
મિથ્યા ભાવ લાવવાની જે શક્તિ હતી એનો ઘટાડો કર્યો, ઘટાડો કર્યો એટલે સમ્યક તો મોની બની ગઈ,
સમજી ગયા.
સાત છાણિયા તીવ્ર રસ વાળું મિથ્યા તો મોની બાંધી દો,
બરાબર.
એમાં જીવ સમ્યક તો પામે એટલે એ જ દલીકમાં સાત છાણિયા રસને ઘટાડીને બે છાણીઓ કે એક છાણીઓ કરે એટલે એનું નામ પડે સમ્યક્ત્વ મોની. મિથ્યા તો મોની પોતે સમ્યક્ત્વ મોની બને,
બરાબર છે.
ખ્યાલ આવ્યો?
એટલે મૂળ જીવ ખોટે રસ્તે જતી હતી, સાચે રસ્તે ગઈ.
હા, અથવા તો આત્માના પરિણામ ને બગાડે કે દુઃખ આપે એવી શક્તિ બાંધી હતી એ શક્તિ નો ઘટાડો કર્યો એટલે કર્મ આત્માને બહુ ક્લિષ્ટ પરિણામ ન લાવી શકે, કર્મ ની શક્તિ બંધ થઈ ગઈ,
બરાબર.
એટલે એનું નામ પડ્યું સમ્યક્ત્વ મોહની. આમ તો મિથ્યા તો મોહની કર્મ જ હતું, બોલો,
મોહની કર્મ જ હતું,
એની શક્તિ ઘટાડી,
શક્તિ ઘટાડી.
એટલે મિથ્યા તો મોહની જેટલો પાવર બતાવી શકે એટલો પાવર આના બતાવી શકે,
બરાબર.
પણ નુકસાન તો કરે, કારણ નુકસાન કરે એવું કર્મ બાંધ્યું હતું ને. એટલે મિથ્યા તો મોની હોય તો સમ્યક તો ના આવે, સમ્યક તો મોની હોય તો સમ્યક તો આવે, પણ સમ્યક તો દોષો લાવે. ભગવાનના વચનોમાં શંકા કરાવે, આમ કેમ લખ્યું છે, આમ કેમ કહ્યું છે, ખ્યાલ. એટલે પ્રીતિ ના કરાવે, ભલે હળવું કર્યું છે પણ છે મોની અકર્મ. એટલે જીને અતિચારો લગાડે,
સમજી ગયો,
પણ સમ્યક તો નાશ ના કરે. મિથ્યા તો મોની હતું એ નાશ કરતું હતું, આ નાશ ના કરે, સમ્યક તો ને આવવા દે. પણ સમ્યક તો
પરાવર્તન હા,
એ સમ્યક તો મોની વાળો જ હોય ને, અને એ સમ્યક તો મોની પણ કાઢી નાખે, નાશ કરે, બોલો, તો ક્ષાયી સંયુક્ત વાળો કહેવાય, શુદ્ધ સંયુક્તિ કહેવાય. અતિચારો પણ હવે ના લાગે. મિથ્યાતુ મુનિ હોય એ સંયુક્તને રોકે, સંયુક્તુ મુનિ હોય એ સંયુક્તને રોકે નહીં, પણ સંયુક્તને કલુષિત કરે, મેલું કરે. અને સંયુક્તુ મુનિ ચાલી જાય તો સંયુક્ત નિર્મળ થાય. તીવ્ર કર્મ ને હળવું કરવું, બોલો,
તીવ્ર કર્મ ને હળવું કરવું
એ અપવર્તના,
અપવર્તના.
અને હળવા કર્મ ને ભારે કરવું
એ
ઉદ્વર્તના.
બહુ સરસ.
અલ્પ સ્થિતિ વાળું કર્મ,
અલ્પ સ્થિતિ વાળું કર્મ
એટલે લાંબી સ્થિતિ વાળું કરવું,
લાંબી સ્થિતિ
એવું ઉદ્વર્તના. લાંબી સ્થિતિ વાળા કર્મ ને એ અપવર્તના. જો તમને ખ્યાલ હોય તો જીવ જયારે સંયુક્ત પામવાનો પ્રયત્ન કરે, હજી પામ્યો ના હોય, હોય મિથ્યા છે, ત્યારે એની પાસે સાતે કર્મ, 70 કોળાકોળી, 30 કોળાકોળી, 20 કોળાકોળી સાગરૂપમના બાંધેલા હોય. કારણ કે પેલું ગુંઠાણું છે, મિથ્યા તો મોનો ઉદય છે.
બરાબર છે.
એટલે જે કર્મની જેટલી સ્થિતિ કીધી હોય એટલી સ્થિતિ વાળા એની પાસે સ્ટોક હોય.
બરાબર.
અને એવો ચીકણો રસ પણ બાંધેલો હોય, ગુંઠાણું પહેલું હતું માટે, પણ એમાંથી જયારે સંયુક્ત પામવા તૈયાર થયો, બોલો,
સંયુક્ત પામવા માટે તૈયાર થયો
એટલે પરિણામની ધારા સુધરી,
પરિણામની ધારા સુધરી,
એના કારણે,
એના કારણે
70 કોળાકોળી વાળું કર્મ, 30 કોળાકોળી વાળું કર્મ, 20 કોળાકોળી વાળું કર્મ, આ બધા કર્મો એની પાસે સ્ટોકમાં છે, એ બધાની સ્થિતિ તોડીને અંત કોળાકોળી કરે,
અંત કોળાકોળી કરે,
એક કોળાકોળી,
એક કોળાકોળી
આટલી સ્થિતિ ઘટાડે,
ઘટાડે,
એનું નામ અપવર્તના.
અપવર્તના
સંયુક્ત એ જ વખતે એમ, એટલે સંયુક્ત નામનો ગુણ આવવાથી કર્મોનો ઘટાડો થયો, કર્મોની સ્થિતિનો
ઘટાડો થયો,
એ જ કર્મના રસનો પણ ઘટાડો થાય, એનું નામ અપવર્તના. અને સંયુક્ત પામેલો જીવ, બોલો, ઈચ્છા તે આવે એ કસાયો વધે, ઉદ્વર્તના કરે. બોલું બધી હવે
બહુ સરસ. આજે બહુ ઉત્તમ કામ કર્યું તમે તો.
એટલે જેમ જેમ પરિણામની ધારા,
જેમ જેમ પરિણામની ધારા
બગડે,
બગડે
એમ ઉદ્વર્તના વધારે થાય,
ઉદ્વર્તના વધારે થાય.
અને પરિણામની ધારા સુધરે
એમ અપવર્તન.
પણ થાય કોની સ્થિતિ ને રસ નહીં,
સ્થિતિ ને રસ નહીં, પ્રકૃતિ ને પ્રદેશ
એના જ ને. જ્ઞાનાવણી કર્મ હતું, 30 કોળાકોળી નું બાંધેલું હતું, એને તમે ઘટાડી અંત કોળાકોળી કર્યું, એક કોળાકોળી અંદર, પણ કહેવાય તો જ્ઞાનાવણી ને.
બરાબર છે.
એ પ્રકૃતિ નો ફેરફાર ના થયો.
બરાબર છે.
પણ એની એનો ફેરફાર થઈ ગયો. જેમ કોઈ ચા છે, ધારો બહુ ગળી થઈ ગઈ છે, એટલે ગળી ઓછું ખાંડ ગમી કઢાઈ નહીં, ઓગળી ગઈ, પણ એમાં બીજું દૂધ નાખ્યું કે બીજું પાણી નાખ્યું, એટલે પ્રવાહ વધારે થઈ ગયો, એટલે વધારે ગળપણ હતું એનું મંદ થઈ ગયું. અગર
એકદમ સરસ.
પણ દ્રવ્ય તો રહ્યું છે, દ્રવ્ય તો રહ્યું છે, પદાર્થ એમ નાનાવણી કર્મ તો રહ્યું છે, પણ 30 વાળું એક કોળાકોળી થયું અને એક કોળાકોળી વાળું 30 કોળાકોળી થયું.
એટલે જીવ, હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. અમારા અહી અંદર થોડા ઓતપ્રોત છે. આપણે પરની પંચાયતમાં પડવાની જરૂર નથી, આપણે આપણું વધારે કરવું. એ બીજો ઉપાય
એ સમજાવ કે આપણે બની એટલું આપણા આત્માના પરિણામને લેવલમાં રાખવા મહેનત કરવી. વિકારી ભાવ ના આવે, કલુષિત ભાવ ના આવે, કસાયો ના આવે, એનું ધ્યાન રાખવું. અને ભાઈએ કહ્યું બીજાનું આપણે પંચાયત ના કરવી, પણ એવો નિયમ નથી. કેમ કે આપણે બીજાની સાથે જોડાયેલા
છીએ,
બીજાની સાથે
જોડાયેલા
છીએ, એટલે જ્યાંથી એકબીજાની સાથેનો જોડાણપણું છે અને જવાબદારી પણ છે ત્યાં સુધી રાગ વગર દ્વેષ વગર બીજાની સેવામાં કે ઉપકારમાં પણ જોડાવું. રાગ દ્વેષી નહીં જોડાવવા,
શુભમાં જોડાવું દ્વેષમાં ના જોડાવું.
શુભમાં નહીં, રાગ દ્વેષ શુભે નહીં, શુભ કાઢ નાખો, સેવામાં જોડાવું. એ જીવ પણ આપણા ઘરે આવ્યો છે તો એનો ઉપકાર કેમ થાય, એનું કલ્યાણ કેમ થાય, એવો ઉપદેશ આપવો, એવી શિખામણ આપી, એની સેવા કરીને એને સારા પરિણામમાં રાખવો, કલ્યાણ પામે. એ બધું એટલો કેમ કે આપણે એની સાથે આ કર્મના યોગે સંબંધ પામ્યા છીએ. એટલે રાગથી નહીં,
બરાબર છે, દ્વેષથી પણ નહીં,
દ્વેષથી પણ નહીં. પોતાના કુટુંબમાં દ્વેષ પ્રાય ઓછો હોય પણ રાગ વધારે હોય. આપણા પત્ની હોય, પતિ હોય, પુત્ર હોય, પુત્ર વધુ હોય કે પુત્રી હોય, આપણું સંતાન હોવાથી રાગનું કારણ વધારે હોય,
બરાબર.
એટલે એની સેવા કરવાની, એમને ઉપદેશ આપવાનો, શિખામણી આપવાની, સમજાવવાનો, પણ રાગ ભાવથી નહીં, રાગ ભાવને ગૌણ કરી દેવાનો.
બરાબર.
એવી રીતે ઘરમાં કોઈ ભાઈ સાથે, બેન સાથે કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય, એટલે દ્વેષ થયો હોય, ક્લેશ થયો હોય, તો પણ એ ક્લેશ ને ગૌણ કરીને એનું હિત કેમ થાય એવો ઉપદેશ આપવો, એવી શિખામણ આપવી, એવી લાઈનમાં ચડાવવાનો પ્રયત્ન કરવો. કેમ કે આપણે સંયોગિક ભાવે જોડાયેલા છીએ. સંયોગિક ભાવે જયારે કુટુંબનો ત્યાગ કરી સાધુ થઈએ, બોલો, ત્યારે આપણે આ વ્યવહાર નહીં કરવાનો. પછી ફરતા ફરતા કદાચ સંસારી ઘરે આવીએ તો એ રાગભાવથી કોઈના દ્રષ્ટિપાત નહીં કરવાનો. આપણે સંયમી બનાવ્યા હોઈએ, આપણા પત્ની કે પતિ ઘરમાં હોય અને ફરતા પેલા 5 વર્ષે આવ્યા તો એ પ્રેમ ભાવે કે સ્નેહ ભાવે વ્યવહાર નહીં કરવાનો. મૂળ રાગ દેશને આગળ નહીં લાવવાના.
બરાબર.
પણ એ જીવનો ઉપકાર થાય અને પાપોમાંથી બચે એવો ધર્મોપદેશ આપી શકીએ, હિત કરવાનું કામ કરી શકીએ, પણ વચ્ચે રાગને નહીં પોષવાનો.
સમજી ગયો.
એમાં ફરક સમજાય છે? આવું આ તો બને તો. અને આપણને એમ લાગે કે હું અહીંયા જઈશ તો સદુપદેશ આપવા કરતા હું રાગમાં ફસાઈ જઈશ, હું મારી પતિને, મારા પત્નીને કે મારા બાળકોને જોઈશ તો સાધુપણામાં આવ્યો છું પણ રાગ ઉછળશે.
બરાબર.
આવું લાગે તો બને બધું જવાનું, એ દેશમાં જવાનું જ નહીં. આપણું કુટુંબ રહેતું હોય એનાથી બહાર ગાવું દૂર જ વિચારવાનું. મારા કા અને જયારે આત્મા ઉપર થોડો કંટ્રોલ હોય અને પોતે રાગમાં ફસાય એમ ના હોય અને કુટુંબને તારે એવો તારે એવી શક્તિ હોય અને ઉપદેશ આપવાની ભાવના હોય તો જઈ શકે.
સમજી ગયો. હવે સવાલ એ થાય પંડિતજી, તમે જે અત્યારે આ ગ્રંથ લીધો છે કર્મ
કર્મપેઢી
કર્મપેઢી, એની અંદર મને લાગે છે, માફ કરજો મેં તો હજી 8-8 નથી સાંભળ્યા, પણ એની અંદર નંબર 2 જે સંક્રમણ વિધિ છે એ વધારે
વધારે અગત્યની
મને લાગે
છે. એ તો પાછળ જે આવે છે અપવર્તના ને ભી ઉદીરના ને ઉપશમના, એ પણ એટલા જ અગત્યના છે. મૂળ આ જીવ કર્મ બાંધ્યા પછી કર્મોમાં અનેક જાતનો ફેરફાર કરી શકે છે. એટલે તીવ્ર ને મંદ કરી શકે, મંદ ને તીવ્ર, મંદ ને જો તીવ્ર કરે પતન થાય, અને તીવ્ર ને મંદ કરે તો ઉર્જોગમન થાય.
બરાબર.
હવે જે બાજુ જવું હોય એ બાજુ જવાની છૂટ છે. હા, બોલો. મોક્ષે જવું હોય તો મંદ કરવાનો પ્રયત્ન કરવાનો.
બરાબર.
એટલે કોઈના જે બોલાચાલી થઈ ગઈ હોય તો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મેં તને 2 શબ્દ કીધા, હું ક્ષમા માંગુ છું, આપણે જતું કરવાનું.
બરાબર.
કદાચ 5 પૈસા કમાયા હોઈએ, બહુ જ્ઞાન પામ્યા હોઈએ તો એ અભિમાન નહીં કરવાનું, બનેલો ક્રોધ માન માયા લોભ આપણે નહીં કરવાના. તો આપણું કર્મ તીવ્રમાંથી મંદ થાય, અને બહુ કાવા દાવા કરીએ, બહુ અહંકાર કરીએ, નાની નાની વાતમાં બહુ ગુસ્સો કરીએ તો એ ક્રોધ માન માયા લોભ ના કારણે મંદ કર્મ પણ તીવ્ર બની ગયા. બોલો,
એ પ્રમાણે પાછું ભોગવવું પડે,
ભોગવવું પડે. આ શક્તિ આવી એટલે જલ્દી નિકાલ થવો બહુ મુશ્કેલ છે. જેમ એક વખત દેવું થયું થોડું, હવે દેવું પૂરું કરો વ્યાજે પૈસા
લાયા
તો એ દેવામાંથી જીવ નીકળી ના શકે. એના જેવા છે, ખેડા મારું ગયું.
બહુ સરસ ઉદાહરણ.
એક કોઈ આપડે ઘરમાં નુકસાન આવ્યું ને વ્યાજે પૈસા લાયા, વ્યાજ ના પૈસા નું વ્યાજ ભરા, બીજા વ્યાજ પૈસા લાયા, તો જીવનમાંથી નીકળી ના શકે. એમ પાપ કર્મ કર્યું અને એને પાછું પ્રશંસ્યું. બોલો, એને પ્રશંસા કરી ચીકણું કર્યું એટલે વળી એ ઉદયમાં આવે, જીવ વધારે નાર્થ ધ્યાન વાળો બને, એટલે જીવ એમ એ ચક્કર માંથી નીકળી ના શકે.
સમજી ગયો.
એ ટૂંકી વાત આટલી કે બાંધેલા કર્મ નો ઘટાડો કરવો એ અપવર્તન, બાંધેલા કર્મ નો વધારો કરવો ઉદવર્તન. ઉદવર્તન તજવા જેવી છે, અપવર્તન આદરવા જેવી. અથવા ટૂંકો સારા લો. હવે અપવર્તન થાય છે એનાથી બધું પરિણામથી થાય. પરિણામ એટલે આત્માના વિચારધારા, વિચારધારા કો પરિણામ કો. આજે મેં એમનો દાખલો આપ્યો કે કોઈ નામ સ્પર્શ કરીએ, પ્રેમ ભાવે શાબાશી આપવા કરીએ અને મોહના વિકારી ભાવથી કરીએ. એમાં કર્યો સ્પર્શ
બરાબર,
એક અહિયાં વિકારી ભાવ હોય અને એક વાર એના પ્રત્યે સ્નેહ ભાવ હોય, એમાં ફરક પડે કે ના પડે? એવું અહિયાં આપણા પરિણામની ધારામાં કોમળતા હોય, પાપ કરવાની નિંદાનો પરિણામ હોય, મારાથી ભૂલ થઈ ગઈ એમ ક્ષમા યાચના હોય
બરાબર,
તો અપવર્ત ના થાય. અને આપણા પરિણામની ધારામાં તીવ્રતા હોય, કોઈને આપણે માર્યો, બીજે આપણે ઠપકો આપ્યો, આટલો કેમ માર્યો સારા? કે મારીએ જ ને સારો, દાવનો જ હતો, વારે વારે લપ લપ બોલતો હતો, એમ કહીને કરેલા પાપની પ્રશંસા કરીએ તો ઉદવર્તના થાય. એટલે બને એટલી ઉદવર્તના ઓછી કરવી, અપવર્તના વધારે કરવી. અને ખ્યાલ હોય તો જીભ પહેલા ગુંઠાણે હોય ત્યારે 70 કોળાકોળી, 30 કોળાકોળી, 20 કોળાકોળી આવા કર્મ બાંધે છે
બરાબર છે.
અને સમ્યક્ત્વ પામે તે જ વખતે અપૂર્વ કર્મ આવે ત્યારે, અહી યથાપૂર્વ કર્મ કર્યું છે, અપૂર્વ કર્મ આવ્યો છે, અનિયમિત કર્મ બાકી છે, સમ્યક્ત્વ ને થોડીક વાર છે, પણ પરિણામની ધારા એટલી બધી નિર્મળ બની છે સમ્યક્ત્વ અપાવે એવી, એ વખતે આયુષ્ય સિવાયના 7 કર્મોની સ્થિતિ તોડીને અંત કોળાખોળી કરે છે. વાંચો કર્મ ગ્રંથોમાં, યથા પ્રવૃત્ત કર્મ કરે ત્યારે જ આવે છે. હા, એ જ અપવર્તના. શું કર્યું? અપવર્તના કરી. આપણી પાસે મોટો મોટો સ્ટોક હતો કર્મોનો, બધો નાનો કરી નાખ્યો, નિકાલ કર્યો. હવે પગથિયું મળ્યું, સર્વો તો ઉપચરાય, લપસવો નીચે પડાય, જેમ કેવું એમ શું છે? આ જાતની વાત છે. એટલે બધી વાત આત્માના પરિણામ ઉપર જ છે. પરિણામ ઊંચા રાખીએ તો તરી પણ શકીએ, પરિણામને નીચા રાખીએ તો ડૂબી પણ શકીએ. આ ઉદવર્તના ને અપવર્તના બે સમજાયા. પછી એની પછી આવ્યું ઉદીરણાકરણ. કયું કરણ?
ઉદીરણાકરણ.
એ જે કર્મ સત્તામાં છે, બાંધેલું છે, પણ એનો ઉદયકાળ હજુ પાક્યો નથી.
સત્તામાં
છે, ઉદયકાળ મોડું ઉદયમાં આવવાનું છે. એની સ્થિતિ હજી લાંબી છે, સ્ટોકમાં છે, આપણે જ બાંધેલું છે, એનો કાળ મોડો પાકે છે, મોડું ઉદયમાં આવવાનું છે. એને પરિણામની ધારાથી વહેલું ઉદયમાં લાવવું, એનું નામ ઉદીરણા. જેમ આપણે અહીંથી મરી બીજા ભાવમાં જઈએ એટલે બીજા ભાવનું આયુષ્ય ઉદયમાં આવે
બરાબર.
હવે 100 વર્ષે મરી લે, 100 વર્ષે આવે બોલો એને બદલે આ બહુમાં પ્રતિ વર્ષ ની ઉંમર થી ઝેર પીધું, તો ઝેર ના કારણે આ ભાવ નું આયુષ્ય પૂરું થઈ વહેલું, અને આવતા ભાવ નું આયુષ્ય જે 100 વર્ષ પછી આવવાનું હતું એ 25 વર્ષ પછી ચાલુ થઈ જાય. બોલો
25
એ ઉદીરના. અથવા બીજો દાખલો, બેઠા છીએ પણ ચપ્પુથી આ ચામડી ખોતર ખોતર કરીએ એટલે અસાધા વિજ્ઞાન કર્મ. બોલો મોડું દેહમાં આવવાનું હતું એ વહેલું આવ્યું, પીડા વહેલી થઈ ગઈ ને. એવી ધારો કે ગુમડું થયું છે, કઈ નાક કરીએ તો મહિને મટે, એટલે મહિને સાતા ઉદયમાં આવે, એને બધે દવા કરીએ તો સાતા વીની મહિને જે આવવાની હોય એ 5 દાડે ચાલુ થઈ જાય. આ ઉદીરા ની બેસી વાત. જે કર્મ સત્તામાં છે, મોડું ઉદયમાં આવવાનું છે, એ આવા કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના કારણે વહેલું ઉદયમાં લાવીએ એનું નામ ઉદીરણા. ઉદીરણા ઉદય હોય એની જ થાય, જેનો ઉદય ચાલુ હોય એની ઉદીરણા થાય. સત્તામાં પડ્યા હોય પણ ઉદયમાં ચાલુ હોય તો થાય, સત્તામાં પડ્યો પણ ઉદય ચાલુ ના હોય તો ઉદીરણા ના થાય. જેમ અત્યારે આપણે મનુષ્ય
છીએ,
સંક્રમણ થાય, ઉદય ઉદીરણા ના થાય. એ કર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે તમે એની ઉદીરણા કરી શકો. ઉદીરણા નો સંબંધ ઉદય સાથે, ઉદીરણા નો સંબંધ
ઉદય,
ઉદય ચાલુ થાય ત્યારે જ ઉદીરણા એની થઈ શકે. સત્તામાં પડ્યા હોય પણ જ્યાંથી કર્મ નો ઉદય ચાલુ ના થાય ત્યાંથી ઉદીરણા થતી નથી. કેટલા કર્મ થયા? 5 થયા ને. જો બંધનકરણ, સંક્રમણકરણ, ઉદ્વતનાકરણ, અપવર્તનાકરણ અને ઉદીરણાકરણ,
5
થયા. કુલ 8 કર્મ છે, 8 કર્મ. હવે બીજું ઉપશમનાકરણ, 6. જે કર્મ બાંધેલું છે, સત્તામાં પડ્યું છે, વહેલું ઉદયમાં લાવું વહેલું ઉદયમાં આવી શકે એમ છે. બોલો વહેલું
આવી શકે.
અને સાતાનું અસાતામાં કે અસાતાનું સાતામાં નાખવું હોય તો નાખી શકાય એવું છે, એટલે સંક્રમણ યોગ્ય છે. બાંધેલું છે, સ્ટોકમાં પડ્યું છે, પલટો કરો તો પલટો થઈ શકે. બોલો વહેલું ઉદયમાં લાવવું હોય તો
વહેલું લાવી શકાય.
આવું છે.
સત્તામાં
પડ્યું હોય તો તમે કરી શકો. હા બરાબર, પણ કરી શકાય એવું કર્મ છે એમ. પણ અધ્યવસાયના જોરે એ કર્મને એવું દબાવી દેવું, બોલો
દબાવી દેવું,
કે ન સંક્રમ થઈ શકે, ન ઉદીરણા થઈ શકે, ન વહેલું ઉદયમાં લવાય, એવું દબાવી દેવું. સંક્રમ કરી શકાય એવું હતું, એને બદલે એવું દબાવી દેવું કે સંક્રમ ના થાય. ના, નાશ નહીં, દબાવી દેવામાં આવે. એક બે મિનિટ, દબાવી દેવામાં આવે, નાશ કરવાની વાત નથી આ. જેમ ધારો મને તમારા ઉપર ગુસ્સો છે, પણ હું તમારે ઘરે આવ્યો એટલે મને જે આ ઘરે આપણે રહેવું છે અને ગુસ્સો કરીશું તો આપણે ફાવીશું નહીં, એટલે મનમાં દબાવી દીધો. પણ આજે દબાવવાનું પરિણામ છે એ ઘડી બે ઘડી રહે, લાંબો ટાઈમ ના રહે. સહેજે ઘરમાંથી બહાર નીકળ્યા અને બીજા ભાઈ મળ્યા એટલે ગુસ્સાની શરૂઆત થઈ જાય કે મુકુંદ મહેન્દ્રભાઈની વાત એ તો આવા છે તેવા છે, હલકું બોલવાનું ચાલુ થઈ જાય. કેમ? ગુસ્સો દબાયેલો રાખ્યો તો મારી વાત નહીં, ગુસ્સો નહોતો એમ નહીં, હતો જ, પણ એ સામે બેઠા હતા ને આપણે એમના ઘરમાં જ રહેતા હતા એટલે આપણે ગુસ્સાને દબાવી રાખ્યો નહીં. એમ તો જેવું ઘરમાંથી બહાર નીકળ્યા અથવા મહેન્દ્રભાઈ બહાર ગયા એટલે આપણું બોલવાનું ચાલવાનું વર્તવાનું ચાલુ થઈ જાય કે ભાઈ એમનું નામ મૂકો, માથાકોળ આવા છે તેવા છે, એમ બધું ચાલુ થઈ જાય. એટલે અંદર કસાયો હોય પણ દબાવી દેવામાં આવે, એનું નામ ઉપસમ. નાશ કરવાની વાત નથી, અને દબાવેલા કસાયો વધારે માં વધારે અંતર્મુખ જેટલા દબાયેલા રહે કેટલો કાળ અંતર્મુખ, પછી સેજને તક મળે ઉદયમાં આવે, આવે ના આવે, આનું નામ ઉપસમના. અને એમાં મોહનીય કર્મની જ ઉપસમના થાય, બીજા કોઈ કર્મની ના થાય. બસ જેમ તમને આમ મારા ઉપર ગુસ્સો આવ્યો તો તમે બોલવાનું બંધ રાખી શકો, પણ તમને જ્ઞાનાવળીનો ઉદય આવ્યો અને વસ્તુ આવડતી નથી, હવે એને તમે દબાઈ નહીં શકો. એ જે અજ્ઞાનતા છે લેવાની નહીં તો. તો આ ઉપસમના નામનું કરણ છે કે જીવ જે અધ્યવસાયથી મોહનીય કર્મને દબાવે, સત્તામાં હોય તો પ્રજ્વલિત ના કરે, એનું નામ ઉપસમના કરણ. એને મોહનીને દબાવતો દબાવતો એટલો સારો થઈ જાય બહારથી, જાણે વિતરાગ હોય એવો. આજે કોઈ મને આપણા ઉપર રોષ હોય ખૂબ, પણ આમે એવા બે અને મોડું એટલું પ્રસન્ન રાખે આજે મારો મિત્ર છે એમ દેખાય નહી. બધી વાત આ મોહનીનો ઉપસમ કરીને જીવ ઉપરના ગુણગાણામાં ચડે એને કહે ઉપસમ શ્રેણી.
ઉપસમ શ્રેણી,
ઉપસમ શ્રેણીમાં જે ચડે એ અવશ્ય પડે પડે ને
પડે,
કારણ કે દબાયેલું કર્મ છે, નાશ નથી કરેલું. તમે મારા ઉપરનો હું તમારા ઉપરનો ગુસ્સો દબાવી રાખું તો ઘડી બે ઘડી સહેજ તમે આગળ જાઓ કે હું આગળ જાઉં એટલે પાછો સહેજ ટેકો મળે એટલે પ્રજ્વલિત થઈ જ જાય. એટલે ઉપસમના કરણમાં આ મોહને દબાવી દબાવીને ઉપર ચડવાની વિધિ આવે છે. ઉપર અગિયારમાં ગુંડાણ સુધી જીવ ચડે અને અગિયારમાં ગુંડાણે ચડેલા જીવને અગિયારમું ગુંડાણ જેવું પૂરું થાય એટલે દબાવેલો બધો મોહ પ્રગટ થાય એટલે એનું પતન થાય, ફેર પહેલા ગુંઠાણે પણ આવી જાય. આ પ્રમાણે આપણે આજે છ કરણ સમજાયા. યાદ રાખજો, બંધન, સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા અને ઉપસમના. છ થયા, બે બાકી રહ્યા, એક નિધત્તિ અને નિકાચના. એ વાત કાલે સમજાવ.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું એ પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સજ ગુરુ પરમ જ્ઞાન સુપ્રના તેને સદા પ્રણામ. દેવ પ્રસારિણીદતા વરતે રે હાદી તે જ્ઞાની ચરણમ હો
સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જય જી સાર. આ કમ પૈડને ગર્ક લખી છે.